અંતરની તીવ્ર ભાવના હોય तो पढ़े तो छुटको, ना पढ़े तो तू था आ चौदह ब्रह्मांड ने शून्य थव पड़े। अपने कर्म ना सिद्धांतों पर जो है तो एवी रीते बदा चले कि जेवा जीव ना भाव थे एवं सामने कर्म नो बंध थे અને જે પ્રકારે જૂના કર્મ બંધાયા હોય અને એનો જેવો ઉદય આવે એવા સંયોગો મળે છે તો એવા આપણે જીવના પરિણામો થાય છે, આવું જોવામાં આવે છે કે નહીં? પણ એમાં પણ કર્મ જીવને કઈ કરાવે છે એમ નહીં, જીવના પરિણામ ને આધીન કર્મ એમાં ફેરફાર થાય છે, બંનેમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે। તો અહીંયા તો જીવના પરિણામોની મુખ્યતા છે કે જીવની અંદરમાં એવી તીવ્ર ભાવના થાય અને એવા ફળ સામે ન મળે એવું બને છે, એવા ફળ સામે ન મળે એવું બને છે। તો જો એ જ આપણે અહીંયા લઈએ છે એમની એમના લખેલા પદ્ય છે, આમ તો દોહા રાગમાં જ છે, દોહા આપણને ખબર છે ને, દેહ છતાં જે ની દશા, એ રાગ તો આપણને બધા ખબર છે, પણ એમની ગાવાની સ્ટાઇલ થોડી અલગ છે, જો એમની સ્ટાઇલમાં અહીંયા કોપી કરું છું।
जैसी अंतर की भावना वैसा फल पाते हैं,
जेवी अंतर की भावना हो एवं फल मळे जे। हवे जो हूँ खाली कहू ने तमे खाली सांभळ्या करो तो मजा नहीं आवे, आपणे बधाए जरा साथे मळीने गावू पड़शे। हाँ साथे मळीने गाशो बधा चोक्कस? જો હું એક લાઈન ગાઉં છું તમારે યાદ રાખવાની છે અને એવરી ફોર્થ લાઈન ઇઝ ધ સેમ, એટલે તમારે રિપીટ કરવાની।
પદ્મરસ રાજા કી મંગલ કથા સુનાતે હૈ,
કોઈ દીધે
પદ્મરસ રાજા કી મંગલ કથા સુનાતે હૈ,
આગળનું પણ યાદ રાખી લો।
सुनो जी मंगल जैन पुराण या तो जीवन बने महान, जी मंगल जैन पुराण या तो जीवन बने महान।
बोला पद्मरथ राजा, હજી સુધી આપણને કઈ ખબર નથી એમના વિશે, કોણ હતા, ક્યારે થઈ ગયા, એમનું શું મહત્વ છે અને આ સ્ટોરી શું કામ લીધી છે। આમ શરૂ શરૂમાં તમે સાંભળશો તેમ જશે કે કોની વાત લઈને આવી ગયા તમે, પણ જેમ જેમ આગળ જશે એમ ખ્યાલ આવશે કે કોણ થઈ ગયા, ખ્યાલ આવે ને। જો એક મિથિલા પૂરી કરીને નગરી છે, અયોધ્યાની બાજુમાં છે મિથિલાપુરી, સાંભળી છે ને મિથિલાપુરી નામ, મિથિલાપુરી નગરી છે, મિથિલાપુરી ના રાજા એટલે પદ્મરથ રાજા।
मिथिलापुरी का नृपति पद्मरथ था,
तुम्हारी शिक्षण जरूरत है खाली फोर्थ लाइन रिपीट कर दो। तो एक पद्मरथ राजा केवा हता, मिथिलापुरी ना राजा हता, पण एमने धर्म ना के कोई पण एवा वैराग्य ना कोई संस्कार नहीं, साव जरा पण नास्तिक, सप्त व्यसनी, એક મૂળ કોણ પાડે નહી એવા। તો એક દિવસ શું કરવા નીકળ્યા, એક દિવસ શિકાર કરવા નીકળ્યા જંગલમાં, એક દિવસ જંગલમાં શિકાર કરવા નીકળ્યા। હવે સાત વ્યસન નામ ખ્યાલ છે કે નહીં કોઈના, ખ્યાલ છે ને કયા કયા છે? મધ્ય માસ માં તો નહીં, બોલ તો આઠ મૂળ કોણ ને આવતા, હા જો જો આપણે શિકાર કરવો, ચોરી કરવી, પર સ્ત્રી સેવન, પછી વેશ્યાવૃત્તિ, આપણે અહીંયા જે બહાર છે ને, આપણે હા આપણે મંદિરમાં બહાર નીકળીએ ને તો દિવાલ ઉપર જ આપણે સાત વ્યસન ના પેઇન્ટિંગ છે, એટલે બધા આપણે જોવા લાયક છે, બહુ સરસ સરસ પેઇન્ટિંગ બનાવ્યા છે। તો એ સાતે વ્યસન ના વ્યક્તિ એ પદ્મરથ રાજા એક વખત શિકાર કરવા નીકળ્યા, તો શિકાર વખતમાં શિકાર કરવા જંગલમાં નીકળ્યા, તો જંગલમાં એમને બીજા તો કોઈ પ્રાણી ન મળ્યા, કોણ મળ્યું, હરણ ને સસલું મળ્યું, સસલું મળ્યું, સ્ટોરી સાંભળી છે, વાહ બહુ સરસ, તો ગેસ પણ સારું સમજ, એને સસલું મળ્યું, सतनु मतलब खरगोश, खरगोश मिला और कुछ नहीं मिला, लेकिन इतने क्रोध परिणाम तो इसको भी मैं मारूंगा, छोड़ूंगा। बोलो क्या तो राजा अने क्या है खरगोश, ये तो तुच्छ जीव कहवाय ने हम, એટલે સંઘની પંચેન્દ્રિય જીવ ખરો, પણ તો પણ આમ સાવ નાનકડું જીવ હવે જનરલી કોઈ સસલું ખાય પણ નહીં, ખ્યાલ આવે, જે માંસ ભક્ષ્ય એ ન ખાય, પણ આ તો અંદરના ક્રૂરતાના પરિણામ કેવા કે શિકાર કરવા આવ્યો છું તો કંઈક તો લઈને જઈશ, ખ્યાલ આવે। જો આપણે પદ્મરથ રાજાની સ્ટોરી કરીએ છીએ પણ સાથે સાથે આપણી એ વાત અહીંયા ચાલે છે, આપણી એ વાત ચાલે છે કેવી રીતે કે ત્યાં તો એ મિથિલાપુરી નો રાજા, ત્યારના જમાનો મિથિલાપુરી એટલે કેટલું મોટું આમ પ્રભાવશાળી રાજ્ય ગણાય છે, અને ત્યાં તો આ સસલા જેવું તુચ્છ જીવ એની પાછળ ભાગે છે। એવી જ રીતે ત્યાં તો આપણે જીવ રાજા, ત્યાં તો આપણે જીવ રાજા, અને ઓલા એક સમયના રાગ દ્વેષ ના પરિણામ કે આપણે જે પણ 2-5 હજાર 2-5 લાખ રૂપિયાની આપણી નોકરી અથવા તો આપણા એવા જે તુચ્છ એ ખાવા પીવાના જે રાગ દ્વેષ ના પરિણામ એની આગળ પાછળ આપણે ભાગીએ છીએ કે નહીં, ભાગીએ છીએ કે નહીં। બોલો 3 લોકના નાથ હોય સિમંદર ભગવાન, એનું સમોસરણ જો અહીંયા વિજય પાગલામાં આવે તો આપણે શું કરીએ, તો આપણે શું કરીએ, બધું મૂકીને ત્યાં જઈએ કે નહીં, આપણા બધા બધા લોકોને તો મૂકીને જઈએ પણ બધા રાગ દ્વેષ ના પરિણામોને મૂકીને જઈએ કે નહીં, જઈએ ને। તો આ ઈ સિમંદર ભગવાન તો બહાર ના છે, પણ આ તો અહીંયા સિમંદર ભગવાન અંદર બેઠો છે, એનું શું કુનકુંદાચાર્ય હમણાં આપણે સમયસર ચાલે ને, કયું 15મી વખત કે 16મી 15મી વખત પરમત 15મી વખત નું ચાલે, પહેલી જ વ્યાખ્યામાં કુનકુંદાચાર્ય શું કહે છે, હું અનંત સિદ્ધ ભગવાનની સ્થાપના દરેક જીવમાં કરું છું। આ ઉપર પથ્થરની પ્રતિમા છે ને, ઉપર મંદિરમાં પથ્થરની પ્રતિમા છે ને, તો કોણ છે, સિમંદર ભગવાન છે, સિમંદર ભગવાન છે, પથ્થરની પ્રતિમા નથી। કેમ, કેમ કે એમાં એ પ્રતિમામાં સિમંદર ભગવાનની સ્થાપના કરી છે। તો આપણામાં જે કુનકુંદાચાર્ય સિદ્ધ ભગવાનની સ્થાપના કરી એનું શું, કે મેં સિદ્ધ હું, મારો હું સિદ્ધ સમાન છું કે નહીં, તો હવે એ રાગ દ્વેષના પરિણામની પાછળ ભાગવું એ શું મને શોભે છે, નથી જોગતું કે નહીં અંદર, બોલો। આપણે તો આપણને પદ્મરથ રાજા પર અચરજ લાગે, કે સમજો ભરત ચક્રવર્તી હોય જેને બધું આમ, ભરત ચક્રવર્તીનો વૈભવ કેવો ખબર, કે એને 365 દિવસ જે રસોઈયા હોય ને એની આખી ટીમ અલગ અલગ હોય, આખી ટીમ અલગ અલગ, અને એ 365 દિવસ તૈયારી કરે ત્યારે એક દિવસનું જમવાનું બનાવે, એ જે રસોઈયો હોય ને એક હેડ શેફ હોય, તેવા 365 હેડ શેફ હોય, અને એની આખી ટીમ, એ આખી ટીમ અલગ અલગ તૈયારી કરે અને પછી એક દિવસ માટે જમવાનું બનાવે, અને બોલો એવો ભરત ચક્રવર્તી, અને એને રસ્તાની પાણીપુરી ખાવાનું મન થાય છે તો આપણને હસવું આવે કે નહીં, આવે કે નહીં, કે બોલો આટલો મોટો પ્રભાવશાળી ચક્રવર્તી જીવ અને આવું કામ, એમ એવી રીતના જીનેન્દ્ર ભગવાન આપણને કહે છે કે ભાઈ તું જીવ રાજા આવડો મોટો અને આવું આમ સાવ રાગ દ્વેષના પરિણામ આમાં। જો આગળ જોઈએ, મિથિલાપુરી કા નૃપતિ પદ્મરથ થાના શિકાર કરને જંગલ પહોંચા અધોગતિ કા ધામ, એ પરિણામ કેવા છે, અધોગતિમાં લઈ જનાર છે। દેખો દુઃખ દેને વાલે સુખ શાંતિ ન પાતે હૈ, પદ્મરથ રાજા કી મંગલ કથા સુનાતે હૈ, સુનો જી મંગલ જૈન પુરાણ યા તો જીવન બને મહાન। પછી આમ મજા નહીં આવે, આપણે ગાવું પડશે સાથે સાથે. ભૂલી ગયા છો લાઈન ફરીથી રિપીટ કરવી છે? કરવી છે.
પદ્મ રસ રાજા કી મંગલ કથા સુનાતે હૈ, સુનો જી મંગલ જૈન પુરાણ યાસો જીવન બને મહાન. એક ખરગોશ કે પીછે ઉસકો દોડતે હૈ પાતે, નિંદનીય વૃત્તિ લક ઉસકી સજ્જન યે કહેતે.
શું કહે છે સજ્જનો? એની નિંદનીય વૃત્તિ જોઈને સજ્જન શું કહે છે?
કહા રાજા એસે કાજા કરતે લજાતે હૈ.
ભાઈ ક્યાં તો તમે રાજા અને ક્યાં આવા કાર્ય, એ તો તમે આવું કરતા તમે લજાતા નથી? તમને શરમ નથી આવતી?
પદ્મરથ રાજા કી મંગલ કથા સુનાતે હૈ.
જો આગળ જો આપણે આ વાત કરીએ,
વૈસે હી જીવ રાજા વિષયો પ્રતિ દોડ રહા, ગુરુવર કો અચરજ હોતા યહ કૈસા કાર્ય કર રહા. ભગવાન હોકર ભીખ માંગતે લખ લજાતે હૈ.
બોલો, આપણે ભગવાન જેવા છે પણ વિષયો ની પાછળ ભીખ માંગતા હોય એવું જોઈને આમ શરમ નથી આવતી એમ કે છે? ખ્યાલ આવે? હવે શું થયું સ્ટોરીમાં? કે ખરગોશ એ તો બિચારો નાનકડો પ્રાણી ડરકો, એ તો ગોળ તો બેસે ડરકો પોતાનો, કોઈ એની પાછળ ભાગતું જોઈને બિચારો દોડતો દોડતો દોડતો. એને પણ જે આપણે હવે નાનપણમાં એક ઓલું કાચબા અને ખરગોશ ની સ્ટોરી સાંભળી, કછવા ઓર ખરગોશ, તો ખરગોશ ની સ્પેશિયાલિટી શું છે? એકદમ પાંચ ભાગીને આગળ વધ્યો જાય. પણ આ ખરગોશ સ્માર્ટ છે, એ ઇન્ટેલિજન્ટ છે. કેમ કે જો નોર્મલી તો રાજા વધારે બળવાન હોય, નોર્મલી તો રાજા વધારે બળવાન હોય, એટલે ખરગોશ ને એની સામે શું કર્યું? પણ આ ખરગોશ ને ખબર છે કે એક એવી જગ્યા છે જ્યાં હું જઈશ તો રાજા મને કઈ નહીં કરી શકે. કઈ જગ્યા છે? ના ના, થોડુંક ધાર્મિક વિચાર કરો. ના, એટલે હવે એ એક એવી ગુફામાં જઈને વયો ગયો જ્યાં કોણ હતું? મુનિરાજ. જો
વૈસે હી મૃત્યુ દોડ રહી હૈ ઇસ પ્રાણી કે પીછે, જૈસે નૃપતિ દોડ રહા ખરગોશ કે પીછે.
તો ખરગોશે શું કર્યું?
એક ગુફા મેં કિયા પ્રવેશ, મુનિ દર્શન પાતે પદ્મરથ રાજા કી મંગલ કથા સુનાતે હૈ, સુનો જી મંગલ જૈન પુરાણ યાસો જીવન બને મહાન.
છે તો રાજા અધર્મી, એને કોઈ ધર્મ ના સંસ્કાર નથી, પણ કેવો છે? જે વિષય અસક્ત છે ને એને તીવ્ર લાલસા છે ને, તીવ્ર ઈચ્છા છે ને, તો એ વિષયોની પાછળ દોડાદોડી કરે છે ને આપણી જેમ. પણ જ્યાં ગુફામાં એન્ટર થયા અને શું જોયું? મુનિરાજની સૌમ્ય મુદ્રા જ્યાં જોઈ તો એને થયું, આહા, આ કેવા જીવ છે જેની પાસે કોઈ પૈસા નથી, કોઈ વસ્ત્ર નથી, બીજો કોઈ પરિગ્રહ નથી, પણ તો પણ એમનું સૌમ્ય મોઢું તો જુઓ કે પોતાના આત્મામાં લીન છે, તો જાણે એટલો આનંદ ભોગતા હોય એવું લાગે છે કે આવું તો મેં પહેલા ક્યારે જોયું નથી. ખ્યાલ આવે? આવું તો પહેલા મેં ક્યારે જોયું નથી. એ જોઈને એમને શું થયું? કે આંખોમાંથી આંસુની ધારા વહી ગઈ. કોઈ પણ જીવને જયારે કોમળ પરિણામ થાય ને તો પહેલા તો એને પ્રાયશ્ચિત ના ભાવ આવે, તો तो आंखों वाली आंखों की धारा वही है कि आज हूँ केवो क्रूर कसाई मारी पास बधुज राजा होवा प्रजा नो पालक होवो जोईतो तो हूँ तो एनी बदले हूँ शू करू छू हूँ पोते ज प्रजा ने मारवा जाऊँ छू मनुष्य तो है प्रजा पण प्राणी पण प्रजा में गणाय छे અને હું તો એમનો જ નાશ કરવા માટે હું જાઉં છું અને એની સામે આ બીજા જુઓ મુનિરાજ એમની સૌમ્ય મુદ્રાથી કઈ ન હોવા છતાં પોતામાં મગ્ન છે. એક બીજો પોઈન્ટ મને જસ્ટ યાદ આવ્યો એમના કોઈ મેં ઓડિયો સાંભળ્યો ને સવારનો એમાંથી મને એક વસ્તુ કહો કે પુણ્યશાળી કોણ પુણ્યશાળી કોણ આપણે નોર્મલી શું માનીએ છે કે ભાઈ જેની પાસે વધારે પૈસા આવી ગયા તો પુણ્ય નો ઉદય દેખાય છે એમને. હા, પુણ્ય નો ઉદય દેખાય છે. આપણે નોર્મલી પણ ઓલા અલગ અલગ લીગ હોય, અલગ અલગ સર્કલ હોય ને, કે હવે અમુક રેસ્ટોરન્ટ કે કઈ હોય કે અમુક કામ હોય તો ભાઈ એમાં સાદા લોકો જાય, એમાં સાદા લોકો જાય. હા, ગ્રેડ વાઇઝ. પણ અમુક એટલા મોંઘા હોય કે ભાઈ એમાં સાદા લોકો જઈ ન શકે તો એમાં કોણ જાય? કે જરાક પૈસા વાળા હોય એ લોકો જેમાં જઈ શકે. સમજો કે અમુક બધા રહેવા માટે હોટેલ હોય ને, આપણે મહાબળેશ્વર થી કઈ જઈએ તો હવે આપણે જઈએ તો 2,000-3,000 અને સાદા ટુ સ્ટાર 3 સ્ટાર રૂમ કઈક આપણે બુક કરાવીએ, અને અને કોઈ એવા હોય તો એમને 5 સ્ટાર એકદમ આમ જાઓ જલાવી હાઈ ફાઈ એકદમ. હવે સમજો કે કોઈ આપણને કોઈ કોન્ટેસ્ટમાં આપણે ગિફ્ટ મળે કે ભાઈ તમને 5 સ્ટાર હોટલમાં 2 રેનો છે ફ્રી, અને આપણને આપણે ત્યાં જઈએ તો આપણને શું લાગે કે આપણે આમ જાણે કોઈ મોટા ગ્રુપમાં આવી ગયા એવું લાગે કે નહીં? એવું લાગે કે નહીં? લાગે ને, જાણે આપણે ઓલું એન્ટર થઈએ એવા જ ઓલા પોર્ટર ને બધા આમ વેલકમ સર, ધીસ ઇઝ વેલકમ ડ્રિંક કરે કે નહીં? આપણે બધી આવું વગર જાણે આપણે કોઈ આ મોટા મહારાજા આવ્યા હોય એવું આપણને એ લોકો ફીલ કરાવે કે નહીં? તો આપણે જે નોર્મલી આમ સાદી જગ્યાએ જતા હતા ને, હવે આપણને આમ જરાક અપગ્રેડ મળી ગયું તો પુણ્ય નો ઉદય કે પાપ નો ઉદય? આપણને શું લાગે છે? આપણને લાગે છે ને પુણ્ય નો ઉદય, આપણને લાગે છે કે નહીં પુણ્ય નો ઉદય? બરાબર. ચાલો હવે સમજો કે મોટા પૈસા વાળા લોકો હોય, સમજો ને આપણે અંબાણી સાહેબ ને ક્યારે મળવાના નથી જીવનમાં, એટલે એમનું ઉદાહરણ બેસ્ટ છે કે મુકેશ અંબાણી હોય સમજો તો એમને તો આપણે ક્યારે મળવાનો મોકો મળે? બરાબર. પણ ક્યારેક જો એમને મળવાનો મોકો આપણને મળે તો આપણને શું લાગે કે વાહ આજે તો સરસ ઓપોર્ચ્યુનિટી મળી, એવું લાગે કે નહીં? લાગે કે નહીં? એવું હવે મંદિર એવી જગ્યા છે ને કે અહીંયા છે ને મોટા મોટા પૈસા વાળા ને મોટા મોટા પુણ્યશાળી જીવો પણ આવીને દિનેન્દ્ર ભગવાન ના દર્શન કરે છે ને. તો આપણે નોર્મલ લોકો જેવી રીતના ઓલા 5 સ્ટાર હોટલમાં ન જઈ શકીએ, પણ નોર્મલ લોકો મંદિરમાં આવી શકે કે નહીં? આવી શકે. અને મંદિરમાં મોટા લોકો પણ આવે કે નહીં? તો એ આવે તો આપણને એવું લાગે ને કે જો આપણે જરા મોટા લોકોની લીગમાં આવી ગયા, એવું લાગે ને? એટલે કહેવાનો મતલબ શું છે કે એ બહારના વિષય ભોગની વસ્તુ એવી છે કે ત્યાં તો છે ને એ પૈસાથી પુણ્યનો ઉદય ગણાય, પણ એ ખરેખર એ પૈસા એ પુણ્યનો ઉદય છે જ નહીં. આપણે શાસ્ત્રમાં આવે છે, શાસ્ત્રનું વચન છે કે એ જે ચક્રવર્તીનો વૈભવ જેટલા પુણ્યથી મળે છે એના કરતા અનંત ગણો જયારે વધારે પુણ્યનો ઉદય હોય ત્યારે આ દેવશાસ્ત્ર ગુરુની વાણી સાંભળવા મળે છે. ખ્યાલ આવે છે કે એનાથી અનંત ગણો પુણ્યનો ઉદય હોય ત્યારે આની વાણી સાંભળવા મળે છે. આજે મને કહો એક બીજું એક્ઝામ્પલ કે સમજો કોઈ એક માણસ ગરીબ છે અને એક માણસ પૈસાદાર છે. પ્યોરલી લૌકિક ભાષામાં કહીએ તો પૈસાદાર ને પુણ્ય નો ઉદય વધારે. બરાબર કે નહીં? બરાબર લૌકિક ભાષામાં. હવે એમ સમજો કે ગરીબ માણસ છે, એકદમ તંદુરસ્ત ને હેલ્ધી બધું છે, ને પૈસા તો હંમેશા બીમાર રહે છે, તો કોને પુણ્ય નો ઉદય? અચ્છા, હવે એ પૈસા મળવામાં કેટલો પુણ્ય નો ઉદય જોઈએ, અને એની સામે આ તંદુરસ્તી મળવામાં કેટલો પુણ્ય નો ઉદય જોઈએ, કયો વધારે? ખ્યાલ આવે છે કે ક્વેશ્ચન કમ્પેરિઝન ખ્યાલ આવે છે? આપણી શું છે, એક જ દ્રષ્ટિ થઈ ગઈ છે કે જેટલા સંયોગો વધારે એટલો પુણ્ય નો ઉદય વધારે. પણ ખરી રીતે જોવા જઈએ તો આપણે ગુજરાતીમાં પણ કહેવત આવે ને કે પહેલું સુખ છે જાતે નર્યા. કેમ પહેલું સુખ છે કરોડ રૂપિયા? એમ કેમકે એ બધું કઈ કામ નથી આવતું, ખ્યાલ આવે છે કે નહીં? એવી જ રીતે આ જીવનમાં આ દેવ શાસ્ત્ર ગુરુ નો ઉપદેશ જવાથી અને નિશ્ચયથી પોતાના આત્માનો અનુભવ અને એની પહેલાના તત્વચિંતન આવી, એના સિવાય બીજું કાંઈ કામમાં આવતું નથી, ખ્યાલ આવે છે? આજે સમજો આપણું નાનું બાળક થાય, કોઈ ઘરમાં છોકરો થાય, તો હવે બધી એડવર્ટાઇઝ આવવા માંડે કે એમના માટે ગિફ્ટ શું આપવાની, કે લાઈફ ઇન્સ્યોરન્સ, ખ્યાલ આવે? એના માટે ગિફ્ટ શું આપવાની, લાઈફ ઇન્સ્યોરન્સ, કે ભાઈ મારો લાઈફ ઇન્સ્યોરન્સ મેં કઢાવ્યો એટલે તને કઈ તકલીફ ન પડે, ખ્યાલ આવે? તો જો આ ભાવનું થયું ને, એના પછીના ભાવો માટે શું? તો સૌથી વેલ્યુએબલ ગિફ્ટ શું? કે એને ધાર્મિક સંસ્કાર આપો એ છોકરાને, એ એના માટે વેલ્યુએબલ ગિફ્ટ છે, ખ્યાલ આવે છે? આપણી વાત ક્યાંથી નીકળી? કે પદ્મરથ રાજાને મુનિરાજના દર્શન થયા, તે મુનિરાજના દર્શન થયા એ વધારે મોટો પુણ્ય નો ઉદય, અત્યાર સુધી રાજા હતો ને એકદમ જાવ જલાલી માં જીવતો હતો એ મોટો પુણ્ય નો ઉદય, મુનિરાજ ના દર્શન થયા એ મોટો પુણ્ય નો ઉદય છે, ખ્યાલ આવે છે? આજે બોલો, આજે મને જરાક હવે એ બધું જરા જૂનું યાદ આવી ગયું ને, સાંભળેલું એટલે કહ્યું. આજે આપણે પૂજારી છે ને, ચાર છોકરાઓ છે મંદિરમાં, એટલે એમણે ચોરી કીધી સુનિલજી, એ સ્ટોરી હું તમને કહું છું. કે એક જણ દિવાન અમરચંદજી હતા, જયપુરમાં જ લગભગ થઈ ગયા. એક દિવસ રાજાએ જોયું કે દિવાન અમરચંદજી એક મંદિરમાં પૂજારીનું કામ કરે છે, ઝાડુ લગાવે છે, પાણી ગળે છે, કળશો આદિ ભરે છે. તો રાજાને જરા દુઃખ થઈ ગયું કે હાય હાય, મારા રાજ્યના દિવાન, અને એવું લાગે છે કે આ મંદિરમાં પૈસા નથી લોકો પાસે, એટલે બીજા અમરચંદજી પોતે જ કામ કરવું પડે છે. એટલે એમનું કાર્ય પતી ગયું અમરચંદજી નું બધું. પછી એમણે આ રિયલ સ્ટોરી છે, એટલે એમને બોલાવ્યા રાજા કે મને માફ કરજો. તો દિવાનજી કે કેમ શું કર્યું? તો કે ના, મેં જરા તમારી પરિસ્થિતિને ધ્યાન ન આપ્યું, આજથી મારા રાજ્યના બધા ખજાના તમારા માટે ખુલ્લા છે, તમે મંદિર માટે જે પણ તમને જોઈતું હોય એક માણસ રાખો અને એના માટે સેલરી આદિ બધું અહીંયાથી લઈ જશો. તો કે જેવી રીતના હું તમારું કામ કરું છું, એટલે બધું ઝાડુ મારવું એ આપણને હીન કામ લાગે, અને રાજાની સેવા કરવી કેવું લાગે? એ પણ નોકરી થઈ ને, એ પણ એક જાતની સેવા ચાકરી થઈ ગઈ, એ આપણને સારું લાગે. એના કરતા આ જીનેન્દ્ર ભગવાન ની હું સેવા કરું છું એ આપણને કેવું લાગે છે? આજે આપણે મંદિરમાં શું હાલત છે જુઓ, આજે આપણે બધા મંદિરોમાં શું હાલત છે? હા, હું પોતે જ ન્યુયોર્ક રહેતો હતો મારા એજ્યુકેશન વખતે, તો ત્યાં મંદિરમાં કોઈ પૂજારી નથી, ત્યાં મંદિરોમાં ત્યાં તો બિચારા માણસો અવેલેબલ નથી, એટલે તો મંદિરોમાં કોઈ પૂજારીની વ્યવસ્થા જ નથી. તો શું કરે કે જે સંઘમાં લોકો હોય ને, રોજ 7 દિવસના 7 જણનો વારો ફિક્સ, એને જવાનો રોજ મંદિરમાં જઈને ઝાડુ આદિ કાઢવાનો, પછી જીનેન્દ્ર ભગવાન નો અભિષેક એવરી ડે થવો જ જોઈએ, એક આપણું જીનાગમ નું વચન છે ને, એવરી ડે એક પર્સન નો વારો, બીજા લોકો આવે એમાં વેલકમ, પણ એ પર્સન ની જવાબદારી, આ ખ્યાલ આવે છે? તો ત્યારે હું રહેતો હતો ત્યારે મને હું દ્રવ્ય કેવી રીતના આજે આપણે ધોવા, કેવી રીતે તૈયારી કરીએ હું શીખ્યો. બોલો, આજે કેટલા લોકોને ખબર છે આપણે જે સારી તૈયાર આવી જાય છે પૂજા માટે, એની પહેલા શું શું તૈયારી કરવી પડે, કેટલા લોકોને ખબર છે? જો બે પાંચ હાથ ઊંચા થાય છે, ખ્યાલ આવે છે? તો આ તો આપણા આ આપણા આખા સમાજની પરિસ્થિતિ છે કે નહીં? ભલે આપણી જીનેન્દ્ર ભગવાન પ્રત્યે એટલી તો ભક્તિ હોવી જોઈએ કે આપણને બધું કોઈના ઉપર ડિપેન્ડન્સી ન હોવી જોઈએ, આપણે જાતે એટલા સફિશિયન્ટ હોવા જોઈએ. ખ્યાલ આવે? ફરીથી પાછા આવી ગયો. વાત ક્યાં ચાલતી હતી? કે પદ્મરથ રાજાને અત્યાર સુધી એવું લાગતું હતું કે હું સૌથી પુણ્યશાળી એવી રીતના હું જીવ છું. પાછા જીનેન્દ્ર ભગવાનના દર્શન થયા, અરે સોરી, મુનિરાજના દર્શન થયા, તો એ પુણ્ય એટલું મોટું છે કે આજ સુધી એને જાણે પાપમાં જ જીવતો હતો. ખ્યાલ આવે છે? તો મુનિરાજના દર્શન થયા તો એને શું થયું? એની પરિણતિ કોમળ થઈ, આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. જો શું કહે છે? હવે શું કહે છે? જુઓ, અહો ભાગ્ય ગયે આવે જબ મિલે દેવ ગુરુ ધર્મ. જેના ભાગ્યના ઉદય હોય એને આવી રીતના દેવ ગુરુ અને ધર્મની પ્રાપ્તિ થાય છે. આજે આપણા મંદિરમાં આજે રોજ ગુરુદેવજીના પ્રવચન સાંભળવા આવે છે ને, એ સૌથી વધારે પુણ્યશાળી જીવો છે. પુણ્ય કમ્પેર કરવું હોય ને, પુણ્ય કમ્પેર કરવું હોય તો કોણ કેટલા પૈસા લાગે એનાથી પુણ્ય કમ્પેર નથી થતું. કે જેને એવા ભાવ થાય છે અને જેને અંદરથી એવી ભક્તિ છે તો એ રોજ આવીને તત્વ સાંભળવા આવે છે, આ સૌથી પુણ્યશાળી જીવો છે. આજે રોજ સવારમાં અભિષેક પૂજા કરવા આવે છે ને, સૌથી પુણ્યશાળી જીવો છે. બાકીના જીવો તો શું જાણે અગ્નિમાં બળતા હોય ને એ રીતના બળી રહ્યા છે. આપણે બધા મુંબઈમાં શ્રીમદજી કહેતો ને, મુંબઈ એટલે કેવું છે કે મોહનગરી છે. નિરંતર વિકલ્પોની આકુળતામાં આપણે બધા બળી રહ્યા છે. ગામડાના કોઈ પણ માણસને કમ્પેર કરો ને આપણને કમ્પેર કરો તો એની સામે તો આપણે બધા જ ચક્રવર્તી છે. એ બીજાને તો કઈ ખાવા પીવાના ઠેકાણા ન હોય ને, આપણે તો બે ત્રણ પેઢીનો વાંધો નથી, પણ એના આગળનું શું એની ચિંતા છે? ઠીક છે ને? તેમ તો આપણે બધા ચક્રવર્તી છે પણ સૌથી દુઃખી છે. પણ એની કમ્પેરિઝનમાં જે જીવો એટલું વખત કાઢીને એટલા કોમળ પરિણામથી આ તત્વની વાત સાંભળવા એવું જ આવે છે ને, સૌથી પુણ્યશાળી જીવો છે. અહો ભાગ્યોદય આવે જગ મિલે દેવ ગુરુ ધર્મ, જિનસો સમજ મે આવે શુદ્ધાત્મા કા મર્મ. કે ભાઈ જે દેવ ગુરુ ધર્મ થી આપણને શુદ્ધાત્માનો મર્મ સમજવા આવે છે. દેહ ગુને શુદ્ધાત્મ ભાવના આપ ભાતે પદ્મ રથ રાજા કી મંગલ કથા સુનાતે હૈ. જો એમને જોઈને, દેવશાસ્ત્ર ગુરુને જોઈને આપણને શુદ્ધાત્માની ભાવના આવે છે. ધ્યાન મગન મુનિ મુદ્રાલક નૃપતિ હર્ષાયા, ક્રૂર ભાવ ચલે ગયે ચુપ શાંત થા હુઆ. એસા હી જીવન જીએ હમ ક્રૂર ભાવ આતે હૈ. શું ભાવ આવે છે? મુનિરાજ ને જોઈને પહેલા તો એમના પરિણામ શાંત થયા, પરિણામ શાંત થયા અને બધા ક્રૂર ભાવ દૂર થયા. જો એક વિચાર કરો, જયારે આપણને કોઈ પણ કષાયના ભાવ આવે છે ને, તો કષાયના ભાવ આવે છે અને કર્મ આદિ બંધાય છે. હવે જયારે એનો ઉદય આવશે ત્યારે દુઃખી થશું કે હમણાં દુઃખી થઈ ગયા? દુઃખી તો હમણાં જ થઈ ગયા કે નહીં? અને હવે જયારે એનો ઉદય આવશે તો ઉદય કઈ સારો સારો આવશે કે ભાઈ ચાલ જયારે તું દુઃખી થઈ ગયો હતો હવે તને જરાક સારું સારું કરી આપ, એવું આવે છે? તો કેવું આવે છે? એ દુઃખમય જ આવે છે કે એ દુઃખમય આવે છે? તો એક ભાવ કરવાથી બે વાર આપણને દંડ મળે, બોનસ, બોનસ માં દંડ મળે. ખ્યાલ આવે છે? અને એની સામે જો જીવના પરિણામ મંદ પડે અને શુભ ભાવ કરે તો શું થાય? સુખી ક્યારે થશે? હમણાં કે પછી? હમણાં એ સુખી થશે અને પાછળથી અનુકૂળતા આવી મળે છે. ચલો આગળ સ્ટોરી તો ઘણી છે, આપણો ટાઈમ આગળ જાય છે ફટાફટ, ચલો આગળ પૂરી કરવી છે ને. હવે શું થયું જો,
દેખ પરિણતી અપની નૃપતી અશ્રુ નારબાય, જ્ઞાન તૂટા શ્રી મુનિવર કા ધર્મામૃત વરસાય.
મુનિરાજ તો ધ્યાનમાં હોય નિરંતર, જ્યાં કોઈ આવા જીવો આવે તો એમનું ધ્યાન જો તૂટે અને આંખ ખોલીને જુએ અને એમને લાગે કે હા ભાઈ આ કોઈ ભવ્ય જીવ છે અને એમને કરુણા આવે તો કેટલા અને 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 થઈ ગયા, ખ્યાલ આવે. આમાંથી એક પણ વસ્તુ જો વચમાં તૂટી જાય તો એ તો પાછળ ધ્યાનમાં જ પડ્યા રહે. આપણે રક્ષાબંધનની સ્ટોરી સાંભળી છે ને બધાએ, બધા રાજાના સંઘ સહિત અકંપનાચાર્ય દર્શન કરવા આવ્યા ને, તો મુનિરાજે કેટલો ઉપદેશ આપ્યો? કઈ ના આપ્યો ઉપદેશ, શું કર્યું? બધા મૌન જ રહ્યા. મૌન રહ્યા છે ને, કેમ મૌન રહ્યા? કેમ કે એમને ખ્યાલ હતા ચાર મંત્રીઓ છે, એની સાથે કઈ પણ ચર્ચા કરશું તો ઉલટો ક્લેશ વધુ છે. સામે વાળો જીવ જો એક કોમળ જીવ હોય અને એમને કરુણા આવે ઉપદેશ આપવાની તો ઉપદેશ આપે, નહીં તો આવી રીતના પાછા પોતાના ધ્યાનમાં લીન થઈ જાય. ખ્યાલ આવે છે? તો અહીંયા શું થયું કે કોઈ શિકાર કરતો રાજા આવી જાય હાથમાં, હજી તો ઓલું હશે કે નહીં તીર ને આ કે સાઈડમાં મૂકી દીધા, હાથમાં જ હશે કે નહીં એની ઓલો શિકાર કરતા કરતા આવ્યા હતા, તો એની પરિસ્થિતિને ઇમેજિન કરો. મુનિરાજ ધ્યાનમાં બેઠા છે, બોલો શિકાર કે રાજા પદ્મરથ રાજા હાથમાં તીર કામતું લઈને આવે છે, તો તલવાર લઈને આવે છે, જે પણ મોઢા પર કેવા હાવભાવ હશે? ક્રૂર તીવ્ર કસાય વાળા ગુસ્સા વાળા, ક્યાં છે? હમણાં હમણાં તને મારી નાખો, છોડીશ નહીં. ખ્યાલ આવે છે? અને જ્યાં મુનિરાજ ને જોયા તો હવે કેવા હાવભાવ પલટાયા? શાંત થયા. હજી હાથમાં બધું વસ્તુ બદલાય છે જરૂરી નથી, ખ્યાલ આવે છે? તો હવે મુનિરાજ શું જુએ છે? એને હાથ ના ઓલા અસ્ત્ર જુએ છે કે શું જુએ છે? મુનિરાજ તો એના ભાવોને જુએ છે કે એના પરિણામ કેવા કોમળ થયા અને એના ભાવો કેવા થયા, અને કોમળ જીવ જોઈને કરુણાથી એમને ઉપદેશ આપવાનો ભાવ થયો, તો એને હિતમિત્રીય વાણી મુનિરાજ એમને જણાવે છે કે સદ્ધર્મ વૃદ્ધિ રસ્તુ, તારા ધર્મની વૃદ્ધિ થાય. ભાઈ તું તો જીવ છે ને, જીવ રાજા છે ને, તું પોતે જ ભગવાન છે ને, તું આ તારા છે, આ રાજાને તું કેમ જુએ છે? એમ કરીને ઉપદેશ આપવાને મેં શરૂ કર્યું. તો શું થયું?
પશ્ચાતાપ નહીં પ્રાયશ્ચિત કરો ગુરુવર સમજાતે હે, પદ્મરથ રાજા કી મંગલ કથા સુનાતે હે.
બોલા એમાં શું ફરક છે? પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત એમાં શું ફરક? હા હા, પશ્ચાતાપ જો ખેદમાં રહેવું, ખેદમાં રહેવું એ પશ્ચાતાપ છે, અને નિરંતર એમાં જ રહેવું તો એ તો એક જાતના આર્દ્ર પરિણામ છે. ખ્યાલ આવે? તો પ્રાયશ્ચિત શું છે? પાછા વળવું. આપણે પરિભાષા શું આવે છે પ્રતિક્રમણની બુકમાં? જે કોઈ પણ શુભાશુભ પરિણામોથી પાછા વળે છે, અને પાછા વળીને હવે ક્યાં જાય છે? એ સ્વરૂપની સાધના તરફ જાય છે, એને પ્રાયશ્ચિત કહેવાય. એટલે ગુરુવર શું ઉપદેશ આપે છે કે ભાઈ હવે પશ્ચાતાપ નહીં કરો, જે થયું એ ગયું, હવે પ્રાયશ્ચિત કરો અને આગળ વધો. પછી ઉપદેશ શું આપે છે મુનિરાજ? કેવો ઉપદેશ આપે છે?
તુમ તો ભગવાન આત્મા શાશ્વત મંગલ રૂપ, રાગાદિક ભાવો તે ન્યારે પરમાનંદ સ્વરૂપ, યહ ક્રૂર ભાવ શોભા નહીં દેતે ગુરુવર સમજાતે હૈ, पद्मरस राजा की सुनो जी मंगल जैन पुराण यासो जीवन बने
इधर पद्मरथ राजा पर तू असर थे जो त्याग व्यसन वृत्ति
श्री जिन धर्म स्वीकारा शुद्धात्मा का अनुभव करके सम्यक दर्शन दारा
बोलो केवा जीवना कोमट परिणाम अच्छा मारे बीजू के हुए सम्यक दर्शन के क्यों सरल हसे આપણે છે ને બહુ ડિટેલ માં પૂછી જઈએ છે બહુ આપણે અઘરું આપણા માઇન્ડ માં બનાવી દઈએ છીએ ખ્યાલ આવે છે બાકી તો જે પરિણામો આખી જે જીવની વૃત્તિ બહિરંગ તરફ હતી બહાર તરફ હતી એની બદલે જ્યાં મુનિરાજે કીધું કે હે જીવ તું તો શુદ્ધાત્મા છે ને તો પોતાની અંદર આત્મા તરફ જ્યાં એ જાણવા ગયો અને જ્યાં એને કહ્યું કે હા આ તો જ્ઞાનાનંદ સ્વભાવી હું આત્મા છું બસ કામ પતી ગયું ખ્યાલ આવે છે
શુદ્ધાત્મા કા અનુભવ કરકે સમ્યક દર્શન ધારા ઓર ગુરુવર સે શ્રાવક કે વ્રત ભી નૃપતિ લેતે હૈ પદ્મરસ રાજા કી કથા સુનાતે
જો એમણે શ્રાવક ના વ્રત પણ લીધા પછી તું કે છે
ધન્ય ધન્ય હુઆ મેં પ્રભુવર તુમે ઝુકાઉંગા
હે મુનિવર ધન્ય ધન્ય થયો આજે મેં સૌથી પહેલી વાર અનુભવ કર્યો કે સાચું સુખ કેવું હોય અત્યાર સુધી તો હું આવી તુચ્છ પ્રાણીઓને દુઃખ કરવામાં જ હું સુખ માનતો હતો
आप समान सर्वोत्तम जग में और कोई ना
कौन है कि भाई तुम्हारा जगत सर्वोत्तम आ जगत में कोई हो सके क्योंकि जेवो उपदेश तमे मने आप्यो अने आ जेवो अनुभव हवे हूँ करी रह्यो छुं आ तो सर्वोत्तम सुख छे एटले एवो मैं निर्णय कर्यो छे कि तमारा जेवा विष्णु में बीजू कोई सुखी नहीं तो मुनिराज शू कहे छे ना ना भाई
બોલે મુનિવર પ્રભુ વાસુ પૂજ્ય અમારે નાથ કહાય
કે ભાઈ વાસુ પૂજ્ય ભગવાન છે ચંપાપુરીમાં અત્યારના સમો શરણમાં બિરાજમાન છે એટલે એ અમારા નાથ છે બોલો શું કહો પડી આ ચોરી પરથી
વાસુ પૂજ્ય ભગવાનના કાળમાં પદ્મરસ રાજા થઈ
બરાબર ને આગળ વાંચે ચાલો तो मुनिराज तू कह दे
चंपापुर में केवल ज्ञान युक्त जिनवर राज रहे इंद्रादिक चरणों में नंद रहे निज में विराज रहे
केवाज जिनेन्द्र भगवान केवाज जिनेन्द्र भगवान के जिनना चरणों में सो तो इंद्र नमे छे पर ई क्या नमे छे के पोताना स्वरूप में नमे બોલો આપણે કઈ બહુ પૈસા કમાવાની ઈચ્છા હોય તો આપણે શું કરીએ કે કોઈ પૈસાદાર માણસ હોય યસ સર તમારી નોકરી કરવા હું તૈયાર નોકરી કરી એટલે એના ચરણોમાં નમવા જેવું થયું કે નહીં તમારી નોકરી કરવા હું તૈયાર હવે સપોઝ આપણે કોઈ પૈસાદાર માણસની નોકરી કરીએ એ પૈસાદાર માણસ આપણે આપણે પોલિટિક્સમાં જોયું ને કે આપણે કોઈ એમપી ની નોકરી કરીએ એ એમપી કોઈ સીએમ ની નોકરી કરે એ સીએમ કોઈ પીએમ ની નોકરી કરે હવે સમજો એ પીએમ આપણા માટે જ નોકરી કરવા માંગતા હોય તો કેવું થાય એવી રીતના અહીંયા શું કહે છે કે પદ્મરથ રાજા એમ કહે છે કે ના તમે મહાન મુનિરાજ તમે મહાન મુનિરાજ શું કહે છે કે ના ના વાસુ પૂજ્ય ભગવાન જે છે સમોશરણમાં એ મારાથી મહાન અને એ સમોશરણમાં વાસુ પૂજ્ય ભગવાન શું કહે છે સિદ્ધ ભગવાન અરે તું તું આત્મા તું જ મહાન છે ખ્યાલ આવે છે કે નહીં ગુરુદેવજી કે ને હંમેશા પ્રવચનમાં કે સો ઇન્દ્રની હાજરીમાં તમો ચરણમાં તીર્થંકર ભગવાન શું ફરમાવે છે કે તું પરમાત્મા જેમ નક્કી કર અરે હું તો હજી તમે પરમાત્મા છો એમ નક્કી કરવા આવ્યો છું. તો ભગવાન શું કહે છે કે ના, તું પરમાત્મા છે એમ નક્કી કર, તો અમે પરમાત્મા છે એવું તું નક્કી કરી શકે. ચાલ આગળ. કે ઇન્દ્રાદિક ચરણો મેં નતવે નિજ મેં બિરાજ રહે, ધન્ય જીવ હૈ ઉનકે પાવન દર્શન પાતે હૈ. એવા કોઈ ધન્ય જ જીવ હશે જે એમના પાવન દર્શન પ્રાપ્ત કરે છે. હજી તો પદ્મરથ રાજાને લાગતું હતું કે અરે હું ધન્ય થઈ ગયો કે મને તમારા દર્શન થયા મુનિરાજ. અને મુનિરાજ કહે છે કે ના ના, એવા કોઈ બિરલા ધન્ય જીવ હોય જેને ભાવ થાય અને એમને એમના દર્શનની પ્રાપ્તિ થાય. તો પદ્મરથ રાજા શું કહે છે કે હવે તો મારે એમના દર્શન કરવા જવું જ છે. એવી દ્રઢ પ્રતિજ્ઞા એ લે છે કે મારે એમના દર્શન કરવા જવું જ છે. જો અહીંયા પણ અમુક ગાથા હોય હવે એને સ્કીપ કરી આપું, ટાઈમ પૂછો આગળ ચાલો. सुन कर नृप उर भावना भाए जिनवर दर्शन की, करके प्रणाम वीराह चंपापुर को जाने की. ना हवे तो मैं निर्णय करो मारे जिनेन्द्र भगवान ना दर्शन करवा छे. तो शू कर्यु, प्रणाम कर्या अने हवे हूँ चंपापुर जवानु छु. तो चंपापुर नो रस्तो पूछवो पड़े के नहीं के कई तरफ जवू? તો મુનિરાજ કહે ના, જો અંતરની દ્રઢ ભાવના હોય તો રસ્તા તો ઓટોમેટિકલી બને છે. ખ્યાલ આવે છે? હવે શું થયું કે એ ચંપાપુર જવા નીકળ્યા. હવે એ જેમ ચંપાપુર જવા નીકળ્યા એમ ત્યાં સ્વર્ગમાંથી બે દેવ હતા. એ દેવ ને થયું કે ભાઈ આ તો અમની પરીક્ષા કરીએ જોઈએ. આપણે વૈમાનિક, અરે વૈમાનિક એટલે ભવંતરિક દેવ હોય ને, એમને તો આવી રીતના કઈક કૌતુહલ કરવા મજા આવે કે ને. એટલે એમને કહ્યું ચાલો આમની પરીક્ષા લઈએ કે એમની ભાવના કેટલી સ્ટ્રોંગ છે. એટલે શું કર્યું, દો દેવ કરને પરીક્ષા ઉપદ્રવ કરતે હૈ. કેવા ઉપદ્રવ કરે છે જુઓ. જિસ માર્ગ સે વો જા રહે અનેકો માર્ગ દિખાય. કે જે માર્ગ થી જતા હતા એમાં એવું લાગે કે અહીંયા પણ ટર્ન છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, હવે કઈ બાજુ જવું? તો પદ્મરથ રાજાએ શું કર્યું કે ના, હું તો સ્ટ્રેટ છે, જો મારી ભાવના સાચી હશે તો હું ત્યાં પહોંચી જશ. એમ કરીને એ આગળ વધ્યા. પછી શું કર્યું દેવે, મુસલાધાર વર્ષા વર્ષા તે માર્ગ વિકટ વિકટ રહા બતાય. કે ખૂબ વર્ષા કરી, એટલી વર્ષા કરી હવે તો રસ્તો જાણે બહુ વિકટ હોય ને એવું લાગે. તમને ખ્યાલ છે દેવો છે ને એવા આભાસ ક્રિએટ કરી શકે. વિવેકના આપણે આવે છે ને રામ લક્ષ્મણ ની સ્ટોરીમાં, જયારે લક્ષ્મણ નું મૃત્યુ થયું ત્યારે તો શું થયું કે દેવો આવ્યા અને એમને આવી રીતના કુતુહલ કરવાનો ભાવ થયો કે આ બે ભાઈ વચ્ચે કેટલો પ્રેમ છે જરા જોઈએ તો ખરા. તો લક્ષ્મણ બેઠા હતા, તેમણે શું કર્યું, એવી એક આખી ઇમેજ ક્રિએટ કરી કે રામ નું મૃત્યુ થયું છે, ત્યાં બધી લેડીઝો રડે છે, એવું આખું એમણે ઇમેજિનરી બધું ઉભું કર્યું. અને જ્યાં એ ખબર પડી લક્ષ્મણ ને, ત્યારે સાંભળીને જ એમનું તો મૃત્યુ થયું. એની મારે કેવો શું છે પોઈન્ટ, ત્યારે રીતના દેવો એક ઇમેજિનરી વસ્તુ ક્રિએટ કરી છે. તો અહીંયા શું ક્રિએટ કર્યું કે જ્યાં ખૂબ વરસાદ પડે છે અને રસ્તો હવે બહુ ડિફિકલ્ટ છે. તો રાજા સાથે એમના મંત્રીઓ આદિ બધા હતા તો ડરી ગયા કે અરે આમાંથી તો હવે કેવી રીતના જશો. એક કામ કરીએ, ચલો આપણે પાછા ઘરે વયા જઈએ, બે દિવસ પછી જશો. તો રાજા શું કે, ના મારે તો દર્શન કરવા જવું જ છે. એની પહેલા એક આપણો પોઈન્ટ રહી ગયો કે જયારે એમને નક્કી કર્યું કે દર્શન કરવા જઈએ તો મંત્રીઓ શું કે ચલો પહેલા ઘરે જઈને ઘરે ઇન્ફોર્મ તો કરી દઈએ. તો રાજા કે ના, હું તો અહીંયાથી જ જાઉં છું, જેને આવું હોય આવું, બાકી હું તો જાય. ખ્યાલ આ એમની શું અંતરની એમની ભાવના બતાવે છે. આગળ જો,
મુસલાધાર વર્ષા વર્ષા તે માર્ગ વિકટ બતાય, ઓલે શોલે પથ્થરી વર્ષા આગે દિખા દે.
આગળ વરસાદ બરફ ના ટુકડા પથ્થર આદિ બધું વરસાદ થાય છે, પણ એ રાજા તો એનાથી હટ્યા નહીં. હવે એમણે શું કર્યું, એ દેવોએ હવે પાછું કઈક દીધું કે અચ્છા ચલો આ રાજા ને પોતાની ચિંતા નથી, પણ કોઈ બીજાની ચિંતા તો હશે ને. તો શું કર્યું, કહી પ્રજાજન કે હા હા કર, રાની અરુજન કરે. ક્યાં એવું બતાવ્યું કે પ્રજાજન જાણે કઈ આગ લાગી ગયો અને બધા બચાવ 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 એવી રીતના કરે, અથવા થોડી વાર પછી પ્રાણીઓ ભોગ રડે છે, અરે નાથ તમે અમને મૂકીને વ્યાજ આવશો, આમ કરો છો તેમ કરો છો, આદિ આદિ.
નહીં નૃપતી જરાવી જેન દર્શન કી તૈયારી,
કે એમને વાસુ પૂજ્ય ભગવાન ના દર્શન એટલી જિજ્ઞાસા હતી કે જરા એ કોઈ પણ રસ્તાથી આ કોઈ પણ આ બહાના થી ડગ્યા નહીં. ખ્યાલ આવે, આપણે જૈન મંદિર માં આવીએ સવારમાં તો કેટલા દ્રઢતાથી આવે છે કે જરા એક રિક્ષા ન મળે તો હવે આટલું કોણ ચાલ્યું છે, છોડો હવે પાછા, અથવા જરા કેમ જરાક માથું દુખે છે, ચલો આજે જવા દે, આપણે એક્ઝામ લખવી પડે, જવા દે છે, હજી તૈયારી નથી આપણી. ખ્યાલ આવે છે કે અંદરની ભાવના, તો જેને સાચી ભાવના હોય સમ્યક દર્શન પ્રગટ કરવું છે આધી, એને એ પ્રગટ થયે જ છૂટકો. કેવી રીતના ન મળે, જે સ્વરૂપ પોતાનું છે, જે જીવ પોતે જે ભગવાન સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ એને કેવી રીતના પ્રગટ થાય, ખ્યાલ આવે છે ને. આ બેનશ્રી હંમેશા તત્વ ચર્ચામાં કહે કે ભાઈ જેટલો પૂરતો પુરસાદ જોઈએ એટલો તું આપતો નથી એટલે પ્રગટ નથી થતો. બીજું તો શું કે ને આપણને, બીજું શું કે. હવે જેમ સમજો કે આપણે ખૂબ જે પૈસા ખર્ચીને એક 5-star હોટેલ બુક કરી અને પછી આપણે રૂમ ની અંદર જ બેઠા છે, ક્યાંય જઈએ જ નહીં બહાર, તો શું થાય, શું થાય કે ભાઈ તો બીજા એમ છે કે ભાઈ તો તમારા ભાગે નિબલી હારી, બીજું અમે શું કરીએ, ખ્યાલ આવે છે ને. એવી રીતે આપણે ખૂબ પૈસા ખર્ચીને, સમજો છો કે નહીં, પૈસા એટલે પુણ્ય, ખૂબ પુણ્ય ખર્ચીને આ મનુષ્ય ભવ પ્રાપ્ત કર્યો, આ દેવશાસ્ત્ર ગુરુ ની આદિ પ્રાપ્તિ થઈ, આપણને એટલી ક્ષયોક્ષમ જ્ઞાનની પ્રાપ્તિ છે કે આપણે વાંચીને સમજી શકીએ છીએ, ખ્યાલ આવે છે કે નહીં. અને આપણે કઈ ન કરીએ અને આ મનુષ્ય ભવ એમને વયો જાય તો શું થાય, તો ટોડરમલજી કહે છે મોક્ષા પ્રકાશકમાં કે ભાઈ તો સમય તો જાય છે, સમય તો વ્યતીત થઈ જાય છે, બાકી તમારા ભાગ્ય ની બધી હારી છે, ખ્યાલ આવે છે. ચાલ આગળ, તો પદ્મરાજ રાજાએ શું કીધું કે ના દર્શન તો હું કરવા જવાનું છું, પ્રાણ જાય તો ભી હમ પ્રભુ કે દર્શન બાદ દર્શન જાતે હૈ, પરમરત રાજા કી મંગલ કરતા સુનાતે હૈ, જિનકા જો ભી હોગા સબ કર્મો કે અનુસાર. જો મારા કર્મ એવા હશે અને મારો હમણાં જ પ્રાણ અંત લખ્યો હશે તો શું ભી એ, પણ મારી જેવી ભાવના છે તો એ તો હું દર્શન કરવા જઈશ.
જો દેખા સર્વજ્ઞ ને વહી હોગા અધિકાર,
જે થવાનું છે તો સર્વજ્ઞ ભગવાને જાણી જ લીધું છે ઓલરેડી,
ક્રમબદ્ધ પરિણામ ન હોતા હમ તો જ્ઞાતા રહેતે હૈ, પરમરત રાજા કી મંગલ કથા સુનાતે હૈ.
જો એકાદ સ્કીપ કરીએ,
દેખ દેખ દ્રઢતા માયા સમેત દેવગણ આયે,
એમની દ્રઢતા જોઈને શું થયું કે દેવોએ પોતાની માયા સમેટી,
કરે પ્રશંસા ધન્ય ભાવના ચરણ મે શિરનારે, દિવ્ય હારવા વીણા ભેટ સ્વરૂપ મે દેતે હૈ,
એમને અમુક દિવ્ય હાર અને વીણા આદિ આપીને ભક્તિભાવ એમને કરીને પછી આગળ વધ્યા. પછી એમને રસ્તો આદિ બતાવ્યો, એ હવે આપણે થોડું સ્કીપ કરીએ. જો
કિતને ભી ઉપસર્ગ આય સદભાવના નહીં તજના.
આપણા માટે ઉપદેશ છે. સ્ટોરી તો આપણે ઘણી સાંભળીએ પણ છેવટે એમાંથી સમરી શું કાઢવી?
કિતને ભી ઉપસર્ગ આય.
હવે આપણને તો કોઈ પથ્થર બથ્થર અહીંયા મારતા મારવા આવતું દેખાતું નથી. લકીલી આપણી લીગલ સિસ્ટમ આજે બધું છે એની જગ્યાએ, તો કોઈ આવીને કઈ પથ્થર પથ્થર બરસાવતું નથી. તો આપણને કયા ઉપસર્ગો છે? આપણને આંતરિક જ ઉપસર્ગ વધારે છે. બહાર ના તો છોડો કે આપણે એવું આપણું મન ક્યાંય લજાઈ જાય છે કે ચલો આ કરી નાખીએ, ચલો જરાક ટીવી જોઈએ, ચલો જરાક આ કરી લઈએ. આ ખ્યાલ આવે છે કે નહીં? આ ઉપસર્ગ છે, આ ઉપસર્ગ છે. હા, પૂજ્ય ગુરુદેવજી કહેતા હતા કે ક્યારે આત્માના સત્વ વિચારમાં બેઠા હોય અને આપણો ઉપયોગ ચલિત થઈ જાય છે ને, તો એ કેટલું દુઃખ લાગવું જોઈએ. જે પાત્ર જીવ છે એને કેટલું દુઃખ લાગવું જોઈએ? વેરી ગુડ. પોતાનો સગો જુવાન દીકરો મરી જાય અને જીવને કેટલું દુઃખ થાય? એટલું દુઃખ થવું જોઈએ. ને આપણે શું? આપણે તો ભાઈ એક તો સત્વ વિચાર એ ખ્યાલ નથી, અને જે થોડું ઘણું વાંચ્યું હોય એનો કઈ વિચાર કરવા બેઠા એમાં પાછું કઈ ડિસ્ટ્રેક્શન આવી જાય, વળી અહીંયા ગયા, વળી ત્યાં ગયા. ખ્યાલ આવે છે? આમ તો આપણા પછી વિચારો કેળવાતા નથી. આગળ
દ્રઢ ભાવના રખ કર નિજ આત્મા કો માના.
આપણને કે ને
અંતઃકરણ કી ઉઠી ભાવના સફલ દિખાતે હૈ.
અરે નાનો છોકરો હોય, નાનપણથી એની ભાવના હોય છે ને, હું મોટો થઈને ડોક્ટર બની છું, તો એ ભાવના એટલે કઈ ભાવના એટલે ઓટોમેટિક સફળ ન થતી. ઓટોમેટિક કોઈ બ્લેસિંગ આપી દે, કોઈ ઈશ્વર એની ભાવના પૂરી કરે એમ આવે એમ છે? એમ નથી. પણ જેવી અંતઃકરણની જો એવી ઊંડી ભાવના હોય તો જીવ એને અનુસાર પોતાનો પુરુષાર્થ જાતે જ કરે છે, અને પુરુષાર્થ જાતે કરે છે તો એને એવું ફળ મળે જ છૂટકો. ખ્યાલ આવે? આગળ
સમવશરણ મે પહોંચ કે પ્રભુ દર્શન ભય દુઃખ કાર.
કેવા છે પ્રભુ?
સર્વોત્કૃષ્ટ ભગવાન આત્મા વાણી સુમિ અવિકાર. શુદ્ધાત્મા સાધના અર્થ દ્રૌપદી દીક્ષા લેતે હૈ.
બોલો શું કરે? એમણે સમોશરણ માં પહોંચ્યા જીનેન્દ્ર ભગવાન. જેવી રીતના ગૌતમ ગણધર ની સ્ટોરી તો બહુ પોપ્યુલર છે, પણ સમોશરણ માં પહોંચ્યા જ્યાં જીનેન્દ્ર ભગવાન ને જોયા, એમને કહ્યું કે આના સિવાય સર્વોત્કૃષ્ટ વિશ્વમાં કઈ હોઈ ન શકે. કે જેવી એમની જેવી રીતના એક છે ને, આપણે સમંત ભદ્ર આચાર્ય નું કયું છે સ્તોત્ર? સ્વયંભૂ સ્તોત્ર. સ્વયંભૂ સ્તોત્ર એમાં જીનેન્દ્ર ભગવાન ની ભક્તિ કરી છે. ત્યાં સમોચરણ માં જીનેન્દ્ર ભગવાન બિરાજે છે, તો એમનો જે જગાગમગા બધે પ્રકાશ છે, તો એનાથી શું ભગવાન મહાન છે કે ના? કેમ કે એવું તો દેવોને પણ જોવામાં આવે છે. તો આ એની આજુબાજુ આ ઇન્દ્ર આજુ બધું નમે છે, તો એને કારણે ભગવાન મહાન છે? તો કે ના, કે એવું તો કોઈ મોટા માણસ હોય તો એની આજુબાજુ પણ બીજા નમતા દેખાય છે. તો આ એમને કારણે આજુબાજુ ક્યાંય બધે બધું 100 યોજન સુધી આજે આવ્યું ને, 100 યોજન સુધી દુર્ભિક્ષ આદિ નથી હોતું, તો એને કારણે ભગવાન મહાન છે? તો કે ના, કેમ કે એવું તો કોઈ માયાવી પણ કરી શકે. તો ભગવાન તેને કારણે મહાન છે કે પોતાની વિતરાગતા અને સર્વજ્ઞતાને કારણે મહાન છે? આપ તો વિમાન છે, આપ તો વિમાન છો. ખ્યાલ આવે છે? તો આ જીનેન્દ્ર ભગવાન ના દર્શન જોઈને એટલે પદ્મરથ રાજાએ શું જોયું? કે એમની વિકરાગતા ને સર્વજ્ઞતાને જોયું. અને મુનિરાજને જોઈને એવી ભાવના થઈ ગઈ કે ભાઈ આવું જીવન જીવવું જોઈએ. હવે તો ભગવાનને જોઈને ભાવના દ્રઢ થઈ અને એમને દીક્ષા આપી. હવે તો પદ્મરથ રાજાનો સાચો પરિચય તમને આપ્યો. આગળ જાય
પરમાનંદમય પરમ તૃપ્તિ ભય જીવન હુવા સુખકાર.
એક વાર દીક્ષા લીધી ને તો હવે જીવન કેવું થયું? પરમાનંદમય. પરમ તૃપ્તિમય, હવે એમને કોઈ ઈચ્છા બાકી નડે તો તૃપ્તિ થઈ, અંદર અંદર તૃપ્તિ થઈ, બધી આકુળતા નાશ પામી, જીવન સુખકાર થયું. પછી શું થયું?
પ્રગટે ચાર જ્ઞાન ગણધર પદ પાયો અવિકાર.
કોણ છે પદ્મરથ રાજા? વાસુ પૂજ્ય ભગવાન ના ગણધર હતા.
અહો અનિત્યતા, અહો અનિત્યતા પર્યાયો કી હમે દિખાતે હૈ.
બોલો પદ્મરથ રાજા સપ્ત વ્યસની વિષય કષાયમાં ચૂર ચકચૂર ડૂબેલા, શિકાર કરવા નીકળાતા એક ઓલા ખરગોશ ની પાછળ ભાગતા હતા. બોલો એવા તુચ્છ જીવની પાછળ, અને ત્યાંથી પરિણામ બદલાય છે. તો ત્યાં જ સમ્યક દર્શન ને વ્રત ની પ્રાપ્તિ કરે છે. જીનેન્દ્ર ભગવાન ની સમક્ષ દીક્ષા લઈને ગણધર પદ ને પ્રાપ્ત કરે. ચાર જ્ઞાન ના ધની ચાલાવે,
ગણધર
પદ ને પ્રાપ્ત થતા દ્વાદશાન જ્ઞાન પ્રગટે છે. પૂર્વે કરેલા પાપ નો ઉદય પોતાના પુરુષાર્થ થી એમને હિંગ કર્યો કે નહીં? જ્યાં પોતાના એમની અંદર ની સમ્યક દર્શન થાય, પૂર્વે કરેલા પુણ્ય થી મળે છે, નથી મળતું ને? ત્યાં તો પોતાનો પુરુષાર્થ છે કે નહીં? જ્યાં જીવ પોતાનો પુરુષાર્થ કરે છે, અને આપણે પંચલબ્ધિ શીખ્યા ને હમણાં શિબિરમાં, જ્યાં છેવટે ત્રણ કરણ પરિણામ થાય છે ને કરણ લબ્ધિમાં, તો બધા કર્મ ના ભૂકા ઉડી જાય. એમાં બધા સંક્રમણ આદિ થઈને જે પાપ બાંધ્યા બધા પુણ્યમાં કન્વર્ટ, બધા નહીં પણ યથા યોગ્ય એમાં પુણ્યમાં કન્વર્ટ થાય છે. આપણે અલગ અલગ વસ્તુ શીખ્યા ને, ગુણ સંક્રમણ શીખ્યા, ગુણ શ્રેણી નિર્જરા આદિ બધું શીખ્યા, એને કારણે બધું બદલાય છે. અમારે ત્યાં બીજી જગ્યાએ છે ને, ત્યાં નિર્જરથી નિકાચિત કર્મ હોય એ તો ભોગવવા જ પડશે કે નહીં? જ્યાં ત્રણ કર્મ પરિણામમાં જાય છે ત્યાં નિર્જરથી નિકાચિત કર્મ ના દોષો એ બંધારણ દૂર થાય છે, એ કર્મ પણ સાદા થઈ જાય છે, ચાલાવે છે, અને એની એક ઉભી આવી થઈને કરી જાય. ચલાવ
કહા શિકારી કહા ગણધર વિચિત્રતા દેખો, ક્ષણવર્તી પર આયો કો તજ ધ્રુવ આતમ દેખો, મત પર આયો મે અટકો કથા સે શિક્ષા પાતે.
શું શિક્ષા મળે છે? પોતાની પર્યાયો ને જુઓ નહીં, પોતાના સ્વભાવને જુઓ. સ્વભાવને જોઈને આજે આપણા શુભાશુભ ભાવની પર્યાયો ને સજી પોતાને આત્મા રીતે અનુભવ.
પર્યાયોક્તો પ્રતિક્ષણ બદલે શુદ્ધાત્મા ઉનસે પાર, જબ દેખે પ્રભુ, જબ દેખે ધ્રુવ પ્રભુ વર ઉસકો તો હો જાવે ભવ પાર. પર્યાય મૂળતા પર સમય ને વૃત્તિ દિખાતે હૈ, પદ્મરથ રાજા કી મંગલ કથા સુનાતે
હૈ. થયું
કર નષ્ટ ઘાતિયા અરહત પદ પાયા, સિદ્ધ પદ પાયા ઉત્તમ ભાવના કાપર ઉત્તમ હમકો દર્શાયા.
એમના આખા લાઈફ જીવન થી આપણને શું બતાવી દીધું કે જેવી ઉત્તમ ભાવના આપણે ભાવીએ એવું ફળ આપણને મળે છે. બોલો જ્યાં આપણે સમ્યક દર્શન અને મોક્ષ પદ ની ભાવના અંદર રાખતા હોય તો એવા સપ્ત વ્યસન આઠ મૂળ નું એવા દોષો આપણા થઈ શકે? ચોરી કરવાનો ભાવ આવે, જૂઠું બોલવાનો ભાવ આવે, તો એ બધા સામાન્ય પાપ તો આમે ઉડી જાય છે. ખ્યાલ આવે છે? એ તો જૈન નો સામાન્ય આચાર છે. ખ્યાલ એનાથી આગળ વધીને જે આવી ઉત્તમ ભાવના ભાવે છે એના શુભ ભાવ પણ ઉત્તમ છે, એમાં પુણ્ય પણ વિશેષ બદલાય છે, અને પછી પરંપરાએ એ પુણ્ય નો ઉદય આવીને એમાં જીવને સંયોગો આદિ પ્રાપ્ત થઈને એમાંથી પણ જીવ પોતાને જુદો જુએ છે અને પોતે અરિયન પદ આદિ પ્રાપ્ત કરે છે.
આત્મ ભાવના ભાવ નિરંતર શ્રી ગુરુ કહેતે હૈ, पद्मरत राजा की मंगल कथा सुनाते हैं। सुनो जी मंगल जैन पुराण यातु जीवन बने महान। पढ़ो जी मंगल जैन पुराण यातु जीवन बने महान।
खाली सांभळवाथी काम चालतु नहीं, अपने जाते ज्या ज्या वाँचवा जाइए एनाथी अपना विचार विशेष खुले छे। ख्याल आवे छे? तो दरेक जणे नियमित रीते स्वाध्याय तत्वचिंतन आदि में पोतानो उपयोग लगावीने जल्दी में जल्दी पोतानो काम करीने अहींथी मोक्ष गति ने प्राप्त करे एवी मंगल भावना थी अपने विराजे।
निज निधि निज में बताई उपकार है इसके लिए जिन वाणी मांगो बंद नाशत वाले बंद नाशत वाले।
बोलो द्वाद श्याम जिन वाणी मांगो